શ્રદ્ધા માન્યતા એ શ્રદ્ધા ગુણનું પર્યાય છે, પરિણામ છે. બરાબર? તો સમ્યક દર્શન પણ એક જાતની માન્યતા છે, એ આપણને બહુ ક્લિયર હોવું જોઈએ. કેમ કે જેમ જેમ આપણે ધર્મના નામે અલગ અલગ વસ્તુ કરીએ ને, આપણે પૂજા ભક્તિ આદિ કરીએ, આપણે સ્વાધ્યાય કરીએ, તો સમ્યક દર્શન પ્રાપ્ત કરવું એટલે એકચ્યુઅલી શું, એકચ્યુઅલી કરવું શું, ખ્યાલ આવે છે ને? તો જીવની માન્યતા બદલવી એને સમ્યક દર્શન કહેવાય છે. આમાં આવશે એની આપણે વાંચીશું. તે ગુણની અવસ્થા અનાદિથી ઊંધી છે, તેથી જીવને પોતાના સ્વરૂપની ભ્રમણા છે. તે અવસ્થાને મિથ્યા દર્શન કહેવામાં આવે છે. તે શ્રદ્ધા ગુણની સવળી એટલે શુદ્ધ અવસ્થાને અવસ્થા તે સમ્યક દર્શન છે. આ રીતે આત્માના શ્રદ્ધા ગુણનો શુદ્ધ પર્યાય તે સમ્યક દર્શન છે. હવે જો આ ત્રણ જુદા જુદા ટોપિક આવે છે, સમ્યક સોરી શ્રદ્ધા ગુણની મુખ્યતા એ નિશ્ચય સમ્યક દર્શનની વ્યાખ્યા છે. એના પછીનો ટોપિક છે જ્ઞાન ગુણની મુખ્યતા એ નિશ્ચય સમ્યક દર્શનની વ્યાખ્યા, અને પછી છે ચારિત્ર ગુણની મુખ્યતા એ સમ્યક દર્શનની વ્યાખ્યા. હવે શાસ્ત્રમાં જયારે સમ્યક દર્શન શબ્દ આવે તો અલગ અલગ અપેક્ષાએ વાત કરવામાં આવે છે. તો ક્યાં શું અપેક્ષા સમજવી તે આપણે અહીંયા વાંચવું જોઈએ. પહેલું છે શ્રદ્ધા ગુણની અપેક્ષાએ મુખ્યતાએ સમ્યક દર્શનની વ્યાખ્યા. પોઈન્ટ નંબર વન, શ્રદ્ધા ગુણની જે અવસ્થા પ્રગટ થવાથી પોતાના શુદ્ધ આત્માનો પ્રતિભાસ થાય તે સમ્યક દર્શન છે. આત્માનો જે અનુભવ થાય એ સમ્યક દર્શન. પોઈન્ટ નંબર ટુ, આ વ્યાખ્યાઓ છે એટલે બધી પરિભાષાઓ છે. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં જે પૂર્ણ આત્માનું સ્વરૂપ કહ્યું છે તેવું શ્રદ્ધાન તે નિશ્ચય સમ્યક દર્શન છે. નિશ્ચય સમ્યક દર્શન નિમિત્તને, અધૂરા કે વિકારી પર્યાયને, ભંગ ભેદને કે ગુણ ભેદને સ્વીકારતું નથી, લક્ષમાં લેતું નથી. નોંધ, ઘણા માણસો માત્ર એક સર્વવ્યાપક આત્મા છે એ માને છે. આજે હિન્દુ ધર્મમાં છે એમાં એવું માને કે એક જ આત્મા છે વિશ્વમાં બધે, અને તે આત્માને કુટસ્થ માત્ર માને છે, એટલે કે એ આત્મા ખાલી ત્રિકાળી જ છે, એમાં કઈ પરિણામ જ નથી. પણ તેમના કહેવા મુજબ ચૈતન્ય માત્ર આત્માને માનવો તે સમ્યક દર્શન નથી. અહીંયા સમ્યક દર્શનની વ્યાખ્યા શું કીધી કે જે આ આત્માનું આખું સ્વરૂપ છે એને માનવું એ સમ્યક દર્શન. બરાબર? પૂર્ણ આત્માનું સ્વરૂપ કયું છે? થર્ડ પોઈન્ટ, સ્વરૂપનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન. ફોર્થ પોઈન્ટ, આત્મશ્રદ્ધાન એટલે કે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની આ ગાથાનો રેફરન્સ છે. આત્મશ્રદ્ધાન તે સમ્યક દર્શન. ફિફ્થ પોઈન્ટ, સ્વરૂપની યથાર્થ પ્રતીતિ તે સમ્યક દર્શન. પરથી ભિન્ન પોતાના આત્માની શ્રદ્ધા રૂચિ તે સમ્યક દર્શન. નોંધ, અહીં પરથી ભિન્ન એ શબ્દો એમ સૂચવે છે કે સમ્યક દર્શનને પરવસ્તુ, નિમિત્ત, અશુદ્ધ પર્યાય, ઉણી શુદ્ધ પર્યાય કે ભંગ ભેદ એ કાંઈ સ્વીકાર્ય નથી. સમ્યક દર્શનનો વિષય લક્ષ્ય પૂર્ણ જ્ઞાન ઘન ત્રિકાળી આત્મા છે. જે આપણે નિજ શક્તિ કીધું ને, સમ્યક દર્શનનો વિષય નિજ શક્તિ. જો સમ્યક દર્શનનો વિષય એટલે શું? જીવના શ્રદ્ધા ગુણની માન્યતા કેવી હોવી જોઈએ કે હું આ નિજ શક્તિ, હું આ શુદ્ધ પૂર્ણ પર્યાય છું, અરે સોરી આવું પૂર્ણ સ્વરૂપ છું એવી માન્યતા, એને કહેવાય સમ્યક દર્શન. બરાબર? આ બધી શ્રદ્ધા ગુણની અપેક્ષાએ મુખ્યતાએ પરિભાષા હોય. ખ્યાલ આવે? જો આગળ સાતમો પણ, હા રેફરન્સીસ પણ વાંચું છું. જો પાંચમો પોઈન્ટ હતો સ્વરૂપની યથાર્થ પ્રતીતિ એ છે મોક્ષમાં પ્રકાશન, પાનું 322-328. છઠ્ઠો પોઈન્ટ, પરથી ભિન્ન પોતાના આત્માની શ્રદ્ધા રૂચિ, સમયસાર કલશ, અને છ ગાળાની ત્રીજી ગાળ, ગાથા નંબર 2. હવે જો આગળ વાંચીએ છીએ સાતમો પોઈન્ટ, વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ સ્વભાવ સ્વરૂપ નિજ પરમાત્માની રૂચિ તે સમ્યક દર્શન. જયસેન આચાર્ય કૃત હિન્દી ટીકા સમયસારી પાનું 5. જો અહીંયા કીધું છે રૂચિ એ સમ્યક દર્શન, આગળ કીધું પ્રતીતિ એટલે કે અનુભવ તે સમ્યક દર્શન. ખ્યાલ આવે? પણ ઇવેન્ચ્યુઅલી તો બધા એક જ વસ્તુ કહેવા માંગે છે, ખાલી શબ્દ અલગ અલગ રીતે વાપર્યા છે. નોંધ, અહીં નિજ શબ્દ છે એ અનેક આત્માઓ, તે અનેક આત્માઓ છે તેમાંથી પોતાની ભિન્નતા બતાવે છે. આઠમો પોઈન્ટ, શુદ્ધ જીવાસ્તિકાયની રૂચિ રૂપ નિશ્ચય સમ્યક દર્શન. જયસેન આચાર્ય કૃત ટીકા પંચાસ્તિકાય ગાથા 107 પાનો 170. બરાબર, આ થઈ શ્રદ્ધાની મુખ્યતાએ, શ્રદ્ધા ગુણની મુખ્યતાએ નિશ્ચય સમ્યક દર્શનની વ્યાખ્યા. હવે જો જ્ઞાન ગુણની મુખ્યતાએ નિશ્ચય સમ્યક દર્શનની વ્યાખ્યા, આમાં આપણને થોડો ડિફરન્સીસ ખ્યાલમાં આવશે. પહેલો પોઈન્ટ, વિપરીત અભિનિવેશ રહિત જીવાદી તત્વાર્થ સિદ્ધાંત તે સમ્યક દર્શનનું લક્ષણ છે. મોક્ષ માર્ગ પ્રકાશક પાનુ 370-320 તથા પુરુષાર્થી ગાથા 22. નોંધ, આ વ્યાખ્યા પ્રમાણ દ્રષ્ટિએ છે, એમાં અસ્થિ નાસ્તિ બંને પડખા બતાવે છે. જો આગળની જે પરિભાષા આપણે જોઈ શ્રદ્ધાગોની અપેક્ષા એ આવી માન્યતા કરવી એ મુખ્યતાથી છે. અહીંયા જે વ્યાખ્યાઓ કીધી એ જ્ઞાન ગુણમાં આત્માનું સ્વરૂપ માન્યતા કર્યા પછી કેવું જણાશે એની મુખ્યતાથી છે. ખ્યાલ આવે? જો સેકન્ડ, જીવાદીનું શ્રદ્ધાંત સમ્યક્ત્વ છે, એટલે કે જીવાદી પદાર્થના યથાર્થ શ્રદ્ધાંત સ્વરૂપે આત્માનું પરિણામ તે સમ્યક્ત્વ છે. સમયસર ગાથા 155, હિન્દી પાનો 225, ગુજરાતી પાનો 201. જ્ઞાન અપેક્ષાએ એટલે કે જે આત્મા આવો છે એમ જાણીને જ્ઞાનની મુખ્યતાથી હવે જયારે પરિણામન થશે ત્યારે આત્માનું આવ્યું સ્વરૂપ જણાશે. અને શ્રદ્ધા અપેક્ષા એટલે એક માન્યતા રૂપે કે આત્મા કેવો છે એમ માનવું, જેવી રીતે આપણે કહીએ કે હું સોમિલ છું એમ માનવું, એ શ્રદ્ધા અપેક્ષા. એ બહુ ટૂંકું ને ટચું છે, સરળ સીધે સીધું છે. પણ આ જે વ્યક્તિ છે એ આટલી હાઈટનો છે, એના આવા વિશેષ ગુણ છે, એની આવી આવી એની ક્વોલિટીઝ છે, એટલે એમાં માન્યતા કરવી કે આ હું છું, આ જ્ઞાન અપેક્ષાએ કર્યું. આખું વિશેષ ડિટેલ સ્વરૂપ સમજાવીને એમાં માન્યતા કરાવી, એ જ્ઞાન અપેક્ષાએ વર્ણન કર્યું. બરાબર, જો થર્ડ પોઈન્ટ આપણે વાત છે, ભૂતાર્થે જાણેલા પદાર્થોથી શુદ્ધાત્માના જુદાપણાનું સમ્યક અવલોકન. આ જો ભૂતાર્થે જાણેલા, આખું જાણીને પછી આ પદાર્થનું સમ્યક અવલોકન, જયસેન આચાર્ય કૃત હિન્દી ટીકા સમયસરથી પાનું 256. નોંધ, કોલમ 2 અને તથા 3 એમ સૂચવે છે કે જેને નવ પદાર્થનું સમ્યક જ્ઞાન હોય તેને જ સમ્યક દર્શન હોય. આ રીતે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનનું અવિનાભાવીપણું બતાવે છે. આ કથન દ્રવ્યાર્થિક નહે છે. કોલમ 2 અને 3 કઈ છે આમાં ખ્યાલ નથી આવતો, કોઈને ખ્યાલ આવે? આગળ વાંચું. જો ફોર્થ પોઈન્ટ છે, પંચાધ્યાયી ભાગ બીજામાં જ્ઞાન અપેક્ષાએ નિશ્ચય સમ્યક દર્શનની વ્યાખ્યા ગાથા 186-189 માં આપી છે. તે કથન પર્યાયાર્થિક નહે છે. તે ગાથા નીચે પ્રમાણે કહ્યું છે. ગાથા 186, તેથી શુદ્ધ તત્વ કાંઈ તે નવ તત્વથી વિલક્ષણ અર્થાંતર નથી. જે નવ તત્વ છે એનાથી આ આત્માનું શુદ્ધ તત્વ કંઈ વિલક્ષણ અને જુદું નથી, પરંતુ કેવળ નવ તત્વ સંબંધી વિકારોને છોડીને નવ તત્વ જ શુદ્ધ છે. નવ તત્વમાં જે આશ્રવ ધન સંવર નિદ્રા આ બધા પર્યાયાર્થિક એંગલ છોડીને એ નવ તત્વ જ શુદ્ધ છે. સમયસાધીમાં પણ આ જ ભાવ કીધો છે ને કે એ જે નવ પદાર્થ છે એની પાછળ છુપાયેલી એક આત્મજ્યોતિ છે, એવી રીતના એમાં ગાથા આવે છે. ભાવાર્થ, તેથી સિદ્ધ થાય છે કે કેવળ વિકારની ઉપેક્ષા કરવાથી નવ તત્વ જ શુદ્ધ છે, નવ તત્વોથી કઈ સર્વથા ભિન્ન શુદ્ધત્વ નથી. આત્મા જે છે, દ્રવ્ય ગુણ પર્યાયથી તમે વિચાર કરો તો આત્મા જે દ્રવ્ય છે એના વિશેષ ગુણો છે, બરાબર. એ આખો પદાર્થ થયો, જે રીતના સાકર પદાર્થ છે એના ક્વોલિટીઝ છે કે ભાઈ એમાં મીઠાશ છે, એમાં વ્હાઇટનેસ છે, એમાં આમ છે તેમ છે. અને એની જ વર્તમાન અવસ્થા આપણે જોઈએ તો વર્તમાનમાં ડબ્બામાં ભરેલી છે, કેરામેલાઇઝ છે. આપણે અલગ અલગ અવસ્થાઓ જોઈએ, ટીકડી ગઈ છે અથવા તો સરસ પાવડરના ફોર્મમાં થઈ ગઈ છે, આદિ એ બધી એની પર્યાય છે. એવી જ રીતે આત્મા ક્યારેક આશ્રવ ભાવમાં જોડાય છે, આત્મા ક્યારેક બંધ ભાવમાં સંવર ભાવ આદિમાં જોડાય છે. પણ ખરેખર તો આત્મા દ્રવ્ય તરીકે પાછળ છે ને, એક એક વસ્તુ જે આ ભાવોમાં પરિણમે છે. તો એ ભાવોને ગૌણ કરીને એ પદાર્થને મુખ્ય કરવો. જેવી રીતના સમજો કે કોઈ વ્યક્તિ છે આપણા ઘરમાં, તો ક્યારેક એ વ્યક્તિ બહુ કોઈ ખુશાલ લાગે છે, ક્યારેક એ વ્યક્તિ બહુ સેડ લાગે છે, ક્યારેક એ વ્યક્તિ બહુ કંઈક ઇન્ટેલિજન્સની વાત કરે છે, ક્યારેક મૂર્ખામીની વાત કરે છે. પણ ઓવરઓલ આપણે વ્યક્તિનું વ્યક્તિત્વ જોવું હોય તો આપણે ઇન્ડિવિજ્યુઅલ ભાવોને ઇગ્નોર કરીને કહીએ ને કે ના, આ વ્યક્તિ ઇન જનરલ બહુ સ્માર્ટ છે, ખ્યાલ આવે ને, એક જનરલાઇઝ કરીને કહીએ ને. હવે એવી જ રીતે આ દરેક વ્યક્તિ જે બેઠા છે, એ દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ ગૌણ કરીને એને જીવ તરીકે મુખ્ય કરો. જે એના ઇન્ડિવિજ્યુઅલ છે કે ભાઈ આ બહુ ગુસ્સાવાળો છે, આ બહુ આમ પ્રેમાળ વ્યક્તિ છે, આ બહુ આવો છે, આ બહુ તેવો છે, હવે એ બધાને ગૌણ કરીને ભાઈ બધા જીવ છે, ચાલો ને જનરલાઇઝ કરીએ તો જીવ તો અહીંયા જ છે ને બધા. એવી રીતે આ જે સાત તત્વ નવ પદાર્થ આદિમાં જીવની જ પર્યાયોને વિભાજિત કરીને સમજાવ્યું કે જો જીવમાં આવા આવા વિકારી ભાવ થાય છે, આવા આવા નિર્વિકારી ભાવ થાય છે, અને મોક્ષ પ્રાપ્ત કરશે તો આવો પર્યાય પ્રગટ થશે. પણ એની પાછળ એક જીવ તત્વ, જીવ દ્રવ્ય તો બધામાં જ રહેલું છે ને, એનો નિર્ણય કરવો એ સમય જોશે. ખ્યાલ આવે? જો આગળ વાંચે ગાથા 187. તેથી સૂત્રમાં તત્વાર્થની શ્રદ્ધા કરવી, સૂત્ર એટલે તત્વાર્થ સૂત્રમાં, બરાબર. આ પંચાધ્યાય ગ્રંથમાં લખ્યું છે કે સૂત્રમાં એમ તત્વાર્થની શ્રદ્ધા કરવી તેને સમ્યક દર્શન માનવામાં આવ્યું છે, અને તે પણ જીવ અજીવાદી રૂપ નવ છે. ભાવાર્થ વિકારની ઉપેક્ષા કરતા શુદ્ધ તત્વ નવ તત્વોથી અભિન્ન છે. તેથી સૂત્રકારે એટલે કે તત્વાર્થ સૂત્રમાં નવ તત્વોના યથાર્થ શ્રદ્ધાને સમ્યક દર્શન કર્યું છે. ગાથા 188. આ ગાથામાં જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિદ્રા અને મોક્ષ એ સાત તત્વોના નામ આપ્યા છે. ગાથા 189. પુણ્ય અને પાપની સાથે એ સાત તત્વોને નવ પદાર્થ કહેવામાં આવે છે, અને તે નવ પદાર્થ ભૂતાર્થને આશ્રય, આ ભૂતાર્થ એટલે શું, ભૂતાર્થને આશ્રય સમ્યક દર્શનનો વાસ્તવિક વિષય છે. સત્ય એટલે શું, ભૂતાર્થ એટલે સાચું, એ વાત તમારી 100% કરે. હા, જો વસ્તુ જેવી છે ને એવું એનું સ્વરૂપ એ ભૂતાર્થ. તો આ વસ્તુમાં અહીંયા નવ પદાર્થ વિશે જ વર્ણન કર્યું, પણ ઇવેન્ચ્યુઅલી વસ્તુ, જીવ વસ્તુ કેવી છે, કે શુદ્ધ છે, જેવી રીતના સિદ્ધ ભગવાન છે એવી શક્તિ એનામાં પડી છે, નિજ શક્તિ, ખ્યાલ આવે ને. તો એ શક્તિ ઉપર હવે ધ્યાન આપવું એ સમ્યક દર્શન છે. જો રાગ દ્વેષના ભાવો જીવને એટલે ઉત્પન્ન થાય છે કેમકે જીવની દ્રષ્ટિ બહિર્મુખ છે. આપણી નજર હંમેશા બહારના પદાર્થો ઉપર છે, અને બહારના પદાર્થમાં આ સારું છે આ ખરાબ છે એમ ભેદ પાડીએ છે, એટલે ત્યાં રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. ત્યાંથી નજર હટાવીને પોતાના આત્મા પર જ નજર નાખે કે જો આવું મારું સ્વરૂપ છે તો રાગ દ્વેષ ઉત્પન્ન જ નથી થતા, એ સ્વભાવ ઉત્પન્ન થાય છે, બરાબર. ચાલો આગળ વાંચો. જો ભૂતાર્થને આશ્રય સમ્યક દર્શનનો વાસ્તવિક વિષય છે. ભાવાર્થ તથા પુણ્ય પાપની સાથે તે સાત તત્વ જ નવ પદાર્થ કહેવાય છે, અને તે નવ પદાર્થ યથાર્થપણાને આશ્રય સમ્યક દર્શનનો યથાર્થ વિષય છે. નોંધ એ ખ્યાલમાં રાખવું કે આ કથન જ્ઞાન અપેક્ષાએ છે, દર્શન અપેક્ષાએ સમ્યક દર્શનનો વિષય તો પોતાનો અખંડ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરિપૂર્ણ આત્મા છે તે બાબત ઉપર જણાવી છે. જો જ્ઞાન અપેક્ષાએ વર્ણન કરશે તો આપણું ભેદ પ્રભેદ વર્ણન સમજાવીને એમાંથી જીવને ઉભો કરશે એને લઈને. શ્રદ્ધા અપેક્ષા જ્યાં જ્યાં વર્ણન છે ને ત્યાં બસ ખાલી એક અખંડ અનાદિ અનંત, ગુરુદેવ જેટલા પણ વિશેષણ વાપરે ને બધા કે ભૂતાર્થના જીવ આમ છે, અખંડ શુદ્ધ આનંદ સ્વરૂપ જ્ઞાનાનંદ, આ બધું શ્રદ્ધા અપેક્ષા. કેમ કે સીધે સીધો આત્મા ત્રિકાળી સીધો બતાવી દીધો એમ. જો ફિફ્થ પોઈન્ટ અથવા ફિફ્થ પરિભાષા, શુદ્ધ ચેતના એક પ્રકારની છે, કેમ કે શુદ્ધ નો એક પ્રકાર છે. શુદ્ધ ચેતનામાં શુદ્ધતાની ઉપલબ્ધિ થાય છે તેથી તે શુદ્ધ રૂપ છે. આજે શુદ્ધ ચેતના અને શુદ્ધ ચેતન અથવા શુદ્ધતા બે વસ્તુ કીધી ને, એ શુદ્ધ ચેતના પર્યાય છે બરાબર, અને શુદ્ધતા અથવા શુદ્ધ એ દ્રવ્ય છે. ફરીથી વાંચું, જો શુદ્ધ ચેતના એક પ્રકારની છે કેમ કે શુદ્ધ નો એક પ્રકાર છે, શુદ્ધ દ્રવ્યનો એક પ્રકાર છે. શુદ્ધ ચેતનામાં શુદ્ધતાની ઉપલબ્ધિ થાય છે તેથી તે શુદ્ધ રૂપ છે, અને તે જ્ઞાન રૂપ છે તેથી જ્ઞાન ચેતના છે. આમાં દ્રવ્ય અને પર્યાયની જ વાત કરી છે મુખ્યતઃ. પંચાધ્યાય અધ્યાય બે દાખલા 194, બધા સમ્યક દ્રષ્ટિઓને આ જ્ઞાન ચેતના પ્રવાહ રૂપથી અથવા અખંડ એક ધારા રૂપ રહે છે. આ જ્ઞાન ચેતના એટલે કે હવે જે એમને સમ્યક દર્શન થયું તે હવે પ્રવાહ રૂપે, એટલે એ સમ્યક પણ પરિણતિ આપણે કહે ને પ્રવાહ રૂપે રહે છે. પંચાધ્યાય અધ્યાય બે ગાથા 851. જ્ઞેય જ્ઞાતૃત્વ જ્ઞેય જ્ઞાતૃતત્વની યથાવત પ્રતીતિ જેનું લક્ષણ છે તે સમ્યક દર્શન પર્યાય છે. પ્રવચન 4 અધ્યાય 3 ગાથા 42 અમૃત ચંદ્રાચાર્ય ની ટીકા 335. સાતમું, આત્માને આત્માથી જાણતો જીવ તે નિશ્ચય સમ્યક દ્રષ્ટિ છે. પરમાત્મા પ્રકાશ ગાથા 82. તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શનમ, તત્વાર્થ સૂત્ર અધ્યાય 1 સૂત્ર 2. આ બધી જ્ઞાન અપેક્ષાએ પરિભાષાઓ આપણે જોઈએ સમ્યક દર્શન ખ્યાલ આવે. હવે જો ચારિત્ર અપેક્ષાએ સમ્યક ચારિત્ર ગુણની મુખ્યતાથી સમ્યક દર્શનની વ્યાખ્યા, જો એક ધ્યાન આપજો આગળ જે આવશે. જ્ઞાન ગુણ શ્રદ્ધા ગુણ અને ચારિત્ર ગુણ જુદા જુદા છે, ત્રણેયના ફંક્શન જુદા જુદા છે. અહીંયા વાત ખાલી કરવી છે શ્રદ્ધા ગુણની સમ્યક પર્યાય સમ્યક દર્શનની, પણ અલગ અલગ એંગલથી આની અપેક્ષાએ આમ વાત આની અપેક્ષાએ આમ વાત એમ વાત કરે છે. વાત કોની કરવી છે? શ્રદ્ધા ગુણની સમ્યક દર્શન પર્યાય બરાબર. જો હવે ચારિત્ર ગુણની મુખ્યતા, પોઈન્ટ નંબર 1, જ્ઞાન ચેતનામાં જ્ઞાન શબ્દથી જ્ઞાનમય હોવાને કારણે શુદ્ધ આત્માનું ગ્રહણ છે, અને તે શુદ્ધ આત્મા જે દ્વારા અનુભૂત થાય છે તેને જ્ઞાન ચેતના કહે છે. પંચાધ્યાય અધ્યાય 2 ગાથા 196 ભાવ. આ બધી પરિભાષામાં આપણે જોશું ને તો એમાં લીનતા કે આત્માના અનુભવનને સમ્યક દર્શન કહે છે એ મુખ્યતા છે. જો આત્મા દ્વારા ઓલું હતું ને શુદ્ધ આત્મા જે દ્વારા અનુભૂત થાય છે તેને જ્ઞાન ચેતના કહે છે બરાબર. જો સેકન્ડ પોઈન્ટ આવ્યો છે એનો ખુલાસો એ છે કે આત્માનો જ્ઞાન ગુણ સમ્યક્તયુક્ત થતા આત્મા સ્વરૂપની જે ઉપલબ્ધિ થાય છે તેને જ્ઞાન ચેતના કહે છે. ઉપલબ્ધિ એટલે અહીંયા અનુભવ આત્માનો. પંચાધ્યાય ગાથા 157. ત્રીજો પોઈન્ટ, નિશ્ચયથી આ જ્ઞાન ચેતના સમ્યક દ્રષ્ટિને જ હોય છે. પંચાધ્યાય ગાથા 198. નોંધ, અહીં આત્માનો જે શુદ્ધો ઉપયોગ અનુભવ છે તે ચારિત્ર ગુણનો પર્યાય છે. ચોથો પોઈન્ટ, આત્માની શુદ્ધ ઉપલબ્ધિ સમ્યક દર્શનનું લક્ષણ છે. પંચાધ્યાય ગાથા 215. જો જીવને જયારે સમ્યક દર્શન પ્રગટ થાય એટલે કે પહેલી વાર આત્માનો અનુભવ થાય તો ત્યાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ત્રણેય સાથે છે. બરાબર? તો છે તો ત્રણેય વસ્તુ, શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર ત્રણેયનું પરિણામન થયું. પણ આપણે એને કહીએ છું કે સમ્યક દર્શન પ્રગટ થયું. ખ્યાલ આવે છે? સમ્યક દર્શન પ્રગટ થયું પણ એ આત્માનો અનુભવ થયો એમ કહેવું એ ચારિત્ર ગુણની મુખ્યતા સમ્યક દર્શન થયું. મેં આત્માને જાણ્યો, આત્માનો મેં રસ લીધો, મેં ત્યાં સુખનું વેદન કર્યું. ખ્યાલ આવે? આ બધું જાણવાની અપેક્ષા છે, એ જ્ઞાન ગુણની અપેક્ષા એ સમ્યક દર્શન. અને હવે જે પહેલા હું મારી જાતને સોમેલાદી માનતો હતો એની બદલે મેં હવે આ ત્રિકાળી આત્માને પોતાનું સ્વરૂપ માન્યું એ શ્રદ્ધા અપેક્ષા એ સમ્યક દર્શન. નોંધ, અહીં એટલું લક્ષમાં રાખવું કે જ્ઞાનની મુખ્યતાએ અને ચારિત્રની મુખ્યતાએ જે કથન છે તેને સમ્યક દર્શનનું બાહ્ય લક્ષણ જાણવું. કેમ કે સમ્યક જ્ઞાન અને અનુભવની સાથે સમ્યક દર્શન અવિનાભાવી હોવાથી, એટલે એક સાથે હોય છે એટલે એને પણ સાથે કહી દીધા લક્ષણ. ખ્યાલ આવે? તે સમ્યક દર્શનને અનુમાનથી સિદ્ધ કરે છે. એ અપેક્ષાએ તેને વ્યવહાર કથન કહેવામાં આવે છે. અને દર્શન એટલે કે શ્રદ્ધા ગુણને શ્રદ્ધા ગુણ અપેક્ષાએ જે કથન છે તે નિશ્ચય કથન કહેવામાં આવે છે. ચાલ આવે, ક્લિયર થયું? આ ફરીથી સમજાવું. જો જ્યારે આત્માનો અનુભવ થયો ત્યારે અનુભવ ખરેખર ચારિત્ર ગુણની પર્યાય છે. અને આત્માને જાણ્યો અથવા આનંદનું વેદન થયું એ ખરેખર જ્ઞાન ગુણની પર્યાયમાં સુખ ગુણ જણાયો. ખ્યાલ આવે ને? પણ ત્યાં જે માન્યતા બદલાય જીવની, અને હવે હું ત્રિકાળી જીવ છું, પહેલા હું સૌમિલ હતો હવે હું ત્રિકાળી છું, એમ જે માન્યતા બદલાય એ ખરેખર શ્રદ્ધા ગુણનું સમ્યક દર્શન પર્યાય છે. પણ ત્રણેય વસ્તુ એક સાથે થતી હોવાથી ખાલી ઉપચારથી એમ પણ કહી દેવાય કે મને આત્માનો અનુભવ થયો કે મને સમ્યક દર્શન પ્રગટ થશે. ખ્યાલ આવે? આ ચારિત્રનો આરોપ શ્રદ્ધા પર આપ્યો એટલે વ્યવહાર કથન થયો. બે ગુણને મળાવીને વાત કરી ને, જ્યાં પણ બેને મળાવીને કે એકમાં ભેદ પાડીને વર્ણન કરે વ્યવહાર, અને જેનું જે કથન છે કહેવું એ નિશ્ચય. તો નિશ્ચય અહીંયા ખરેખર શું છે? સમ્યક દર્શન એટલે કે શ્રદ્ધા ગુણમાં માન્યતામાં પરિણમન થયું. પણ ત્યાં એમને આત્માને જાણ્યો એને સમ્યક દર્શન કહેવું વ્યવહાર હતો. એ કેમ કે જ્ઞાન ગુણનું પરિણામન થયું પણ એને કીધું દર્શન ગુણનું પરિણામન. ચાલ આવે ને? અને આત્માનો અનુભવ થયો એને સમ્યક દર્શન કહેવું વ્યવહાર હતો. અને આત્માની શ્રદ્ધા બદલાઈ અને મેં આ ત્રિકાળીને પોતાનું માન્યું એ નિશ્ચય કરે. જો પાંચમું પણ દર્શનનું નિશ્ચય સ્વરૂપ એવું છે કે ભગવાન પરમાત્મા સ્વરૂપ સ્વભાવના અતિન્દ્રિય સુખની રૂચિ કરવા વાળા જીવમાં શુદ્ધ અંતરંગ આત્મિક તત્વના આનંદને ઉપજાવવાનું ભાન એવા શુદ્ધ જીવાત્મિકાયનું એટલે કે પોતાના જીવ સ્વરૂપનું પરમ શ્રદ્ધા. જો આ બધા તો વચમાં વિશેષણ કીધા. પહેલું વાક્ય શું હતું? દર્શનનું નિશ્ચય સ્વરૂપ એવું છે કે જીવનું પરમ શ્રદ્ધા. ચાલો આવો આવો જીવ કે દ્રઢ પ્રતીતિ અને સાચો નિશ્ચય એ જ દર્શન છે. આ વ્યાખ્યા સુખ ગુણની મુખ્યતા છે. જો છે તો ખરેખર એક જ દ્રવ્ય ત્યાં, એ એક દ્રવ્યમાં બધા ગુણો એક સાથે રહે છે. એટલે એમ કહીએ તો આત્મા દ્રવ્ય અભેદ છે, એમાં કોઈ ભેદો છે જ નહીં. પણ જ્યાં એક એક ગુણનું સ્વરૂપનું વર્ણન કરવું છે તો જ્ઞાન ગુણ જાણવાનું કાર્ય કરે છે, શ્રદ્ધા ગુણ માન્યતાનું કામ કરે છે, ચારિત્ર ગુણ લીનતાનું કામ કરે છે, એમ કહેવું પણ વ્યવહાર થઈ ગયું ખરેખર. ખ્યાલ આવે? અને હવે એ ગુણનું કાર્ય શું થયું કે દરેકની પર્યાયમાં આમ થયું, આમ થયું, આમ થયું. હવે જ્યારે એક જ દ્રવ્ય છે તો એનું પરિણામન એક સાથે થાય. પરિણામન એક સાથે થયું ત્યાં બધા ગુણોનું પરિણામન એક સાથે થયું. પણ એનો આપસમાં એકબીજા પર આરોપ આપવો એ વ્યવહાર. બરાબર? એ બે જુદી જુદી વસ્તુને એકબીજા સાથે જોડીને વાત કરી ગુણોમાં એ પણ વ્યવહાર. જો આ સમ્યક દર્શનની વ્યાખ્યાઓ થઈ, હવે આપણે આગળ વધીએ છીએ અને એક આંખનું સ્વરૂપ. दर्शन ज्ञान चारित्र संबंधी अनेकांत स्वरूप समझवा लायक होवाथी अहीं कहेवामां आवे छे। पहेलुं सम्यक दर्शन, तमाम सम्यक दृष्टिओने एटले के चौथा गुण स्थानक थी सिद्ध सुधी बधाने एक सरखू छे, एटले के शुद्ध आत्मानी मान्यता जे बधाने एक सरखी छे, मान्यतामां काई फेरफार नथी। बीजो पण सम्यक ज्ञान, तमाम सम्यक दृष्टिओने सम्यकपणानी अपेक्षाए ज्ञान एक जातनुं छे। बधा ज पोताना आत्मा ने आत्मा तरीके जाने छे, पर पदार्थ ने पर तरीके जाने छे, एटले ज्ञाननी क्वालिटी मां फरक नथी। પણ જ્ઞાન કોઈને હીન અને કોઈને અધિક હોય છે। તેમને ગુણસ્થાનથી સિદ્ધ સુધીનું જ્ઞાન સંપૂર્ણ હોવાથી સર્વ વસ્તુઓને યુગપદ જાણે છે। નીચેના ગુણસ્થાનમાં એટલે કે 4-12 સુધીમાં જ્ઞાન ક્રમે ક્રમે થાય છે, અને ત્યાં જો કે જ્ઞાન સમ્યક છે તો પણ ઓછું વધતું છે। તે અવસ્થામાં જે જ્ઞાન ઉભાળરૂપ નથી તે અભાવ હોય છે, જે જ્ઞાન નથી અભાવ છે। આ રીતે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનમાં તફાવત છે। સમ્યક દર્શન બધાને એક્ઝેક્ટલી સેમ છે, સમ્યક જ્ઞાનમાં ઓછું વસ્તુ જ્ઞાન છે। સમ્યક ચારિત્ર, તમામ સમ્યક દ્રષ્ટિઓને જે કાંઈ ચારિત્ર પ્રગટ્યું હોય તે સમ્યક છે, અને 10મા ગુણસ્થાન સુધી જે પ્રગટ્યું નથી તે વિભાવરૂપ છે। બરાબર, 4થી લઈને 10મા સુધી ચારિત્ર ગુણમાં વૃદ્ધિ એટલે ચારિત્રની પર્યાયમાં વિશુદ્ધિ વધતી જાય છે। તો 4થા ગુણસ્થાને જેટલું ચારિત્ર પ્રગટ છે એ સમ્યક ચારિત્ર, અને જેટલું નથી એ વિભાવ, અને એ સમ્યક ચારિત્રમાં વૃત્તિ નથી જશે, વિભાવ ઘટતો જશે। બરાબર, આવું સિસ્ટમેટિક ઇન્ક્રીઝ જ્ઞાન ગુણમાં નથી। જ્ઞાન ગુણમાં તો કોઈને ઓછું છે કોઈને વધારે છે, ડિપેન્ડ, દેર ઇઝ નો, એમ કહીને કે ઘણા તો ઉપરના ગુણસ્થાન વર્તી જીવોને જ્ઞાન બહુ ઓછું હોય અને ઘણા નીચેના ગુણસ્થાન વર્તી જીવોને જ્ઞાન બહુ હોય, અને સમ્યક દર્શનમાં બધે સમાનતા। હવે 13મા ગુણસ્થાને અનુજીવી એટલે કે યોગરૂપ કંપનરૂપ, યોગ ગુણનું કંપનરૂપ હોવાથી વિભાવરૂપ છે, અને ત્યાં પ્રતિજીવી ગુણો બિલકુલ પ્રગટ નથી। 14મા ગુણસ્થાને પણ ઉપાદાનની કચાશ છે, તેથી ત્યાં અદૈત ભાવ છે। જેટલું જેટલું હજી સિદ્ધ અવસ્થાની કમ્પેરિઝનમાં બાકી છે એટલું કચાશ છે એમ। ચોથો પોઈન્ટ, જ્યાં સમ્યક દર્શન છે ત્યાં સમ્યક જ્ઞાન અને સ્વરૂપાચરણ ચારિત્રનો અંશ અભેદરૂપ હોય છે, અને ઉપર કયા પ્રમાણે દર્શન ગુણથી જ્ઞાન ગુણનું જુદાપણું અને તે બંને ગુણની ગુણથી ચારિત્ર ગુણનું જુદાપણું સિદ્ધ થયું, એ રીતે અનેકાંત સ્વરૂપ થયું। એક જ દ્રવ્યમાં અનેક ગુણ સિદ્ધ થયા એટલે અનેકાંત થયું। આ ભેદ પર્યાયાર્થિક નૈતિ છે, દ્રવ્યમાં કઈ ભેદ નથી, પર્યાયાર્થિક નૈતિ ભેદ છે। દ્રવ્ય અખંડ હોવાથી દ્રવ્યાર્થિક નયે બધા ગુણો અભેદ અખંડ છે એમ સમજવું। જો આપણે આઈથી હમણાં છેલ્લા 33મા સૂત્રમાં જે વાત આવી ને કે જે જીવ દ્રવ્ય છે એમાં બે જાતની પર્યાયો છે, એક છે સહભાવી પર્યાય અને એક છે ક્રમભાવી પર્યાય। ક્રમભાવી પર્યાય ને એટલે જેને આપણે એક્ચ્યુઅલ પર્યાય કહીએ છીએ તે એક પછી એક સમયમાં પરિણામન થવું છે, એ ક્રમભાવી પર્યાય, અને સહભાવી પર્યાય એટલે કે એક જ દ્રવ્યમાં અનંત ગુણો એક સાથે રહેલા છે, પણ તમે જે એને એક એક ગુણને જુદા જુદા જાણવાની કોશિશ કરો તો એ બધા સમભાવે એક સાથે છે। બરાબર, હવે દ્રવ્યાર્થિક નયનો કથન એટલે દ્રવ્યાર્થિક નયનો વિષય શું, કે આખું અભેદ અખંડ દ્રવ્ય ઇન્ક્લુડિંગ અનંત ગુણો એક સાથે, એટલે અનંત ગુણોને એક સાથે જોઈએ તો દ્રવ્યાર્થિક નહીં, પણ એ અનંત ગુણોમાંથી એક એક ગુણને જોવાની કોશિશ કરીએ અને એને સમજવાની કોશિશ કરીએ તો દ્રવ્યમાં ભેદ પાડી દીધો ને, એટલે પર્યાયાર્થિક નહીંનો વિષય છે। ભલે ગુણની વાત કરીએ છીએ પણ પર્યાયાર્થિક નહીંનો વિષય છે, અને ઓફકોર્સ પર્યાયને જાણવું પર્યાયાર્થિક નહીંનો વિષય છે, ખ્યાલ આવે છે ને। જો ગુણ તો ત્રિકાળ છે, ગુણ ત્રિકાળ એટલે એ સમયનો ગુણ એમ નહીં, ગુણ તો ત્રિકાળ છે પણ એ સમયે આપણે એક જ ગુણની વાત કરીએ છીએ અને બીજા બધા ગુણોને ગૌણ કરી નાખ્યા તો આખું અખંડ દ્રવ્ય આપણે વિષયમાં ન લીધું, એટલે પર્યાયાર્થી જ્ઞાનનો વિષય. ખ્યાલ આવ્યો? આગળ આઈ થિંક પ્રશ્નોત્તર માળામાં એક બહુ સરસ ચર્ચા છે કે તમે દ્રવ્યાર્થિક નહીં કીધું અને પર્યાયાર્થિક નહીં કીધું, ગુણાર્થિક નહીં કેમ ન કીધું? ખ્યાલ આવે છે? તો ત્યાં એવી રીતના આન્સર આપેલો છે, ત્યાંથી પણ વાંચવું જોઈએ કે જો અભેદ ગુણોને અભેદ લીધા તો દ્રવ્યાર્થિકમાં આવી ગયા, દેશ પાડી લીધા તો પર્યાયાર્થિકમાં આવી ગયા, તો પછી ત્રીજાની જરૂરત જ ક્યાં રહે? ખ્યાલ આવે? ચાલો આગળ વાંચીએ. સેવન પોઈન્ટ, દર્શન એટલે કે શ્રદ્ધા. હા, હા, આજે આ સરસ પોઈન્ટ છે. ક્રમભાવી અને સહભાવી, એમાં પર્યાય જે કીધું, પર્યાય એટલે કે દ્રવ્યનો એક અંશ, તો કાં તો એક સમયનો અંશ કાં તો એક ગુણરૂપી અંશ. એમ, હા હા, કેમ કે દ્રવ્ય કેવું છે, દ્રવ્ય એ ગુણોથી અભેદ છે અને પર્યાયથી પણ અભેદ છે. આખું અનાદિ અનંત ત્રણેય કાળના સમૂહ રૂપ એક અખંડ દ્રવ્ય છે. ચાલે ને? એના પર્યાય રૂપ ભેદો પડે છે, કેમ કે આ દ્રવ્ય સમયના પ્રવાહ ક્રમમાં વહી રહ્યું છે, તો વર્તમાનમાં એક સમયમાં જોઈએ તો એ પર્યાયનો ભેદ પડ્યો, અને એ જ સાથે ગુણોમાં પણ અનંત ગુણો છે જે એક સાથે વહી રહ્યા છે, એમાં એક ગુણને જુઓ તો એ ત્યાં ભેદ પડે. ચાલો, આખી અખંડ વસ્તુને એક ભેદથી જોવાની દ્રષ્ટિ, એને જ વ્યવહાર અથવા પર્યાયથી નહીં કહે છે. અને આખી અખંડ વસ્તુને જેવી છે એમ જોવાની દ્રષ્ટિ, ત્રિકાળી અપેક્ષાએ જોવાની દ્રષ્ટિ, એ દ્રવ્યાર્થી. હા, જો અત્યાર સુધી છ પોઈન્ટો આપણે સમ્યક દર્શનનો વિષય જોયો એટલે એની પરિભાષા જોઈ. સમ્યક દર્શન એની જરૂરિયાત શું છે પહેલા એ જોયું, પછી એની પરિભાષાઓ આપણે જોઈ. તો શ્રદ્ધા અપેક્ષાએ પરિભાષા, ધ્યાન અપેક્ષાએ ચારિત્ર અપેક્ષાએ, અને આત્માનો અનુભવ વખતે જે અનંત ગુણોનું પરિણામ એક સાથે થાય છે, તો એમાં એક એક ગુણને જોવાથી અનેકાંત લાગુ પડે છે, એ આપણે અત્યાર સુધી જોયું. બરાબર, હવે જો આગળ વધીએ. દર્શન એટલે કે શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, એ ત્રણેય ગુણની અભેદ દ્રષ્ટિએ નિશ્ચય સમ્યક દર્શનની વ્યાખ્યા. આ હવે જો નિશ્ચય સમ્યક દર્શનનો થોડો ટોપિક શરૂ થાય છે. 7, 8, 9, 10 ચાર બિંદુઓ નિશ્ચય સમ્યક દર્શન પર છે. 10, 11 અને આગળ પાછું વ્યવહાર સમ્યક દર્શનની વાત આવે છે. બરાબર, એટલે આપણે 7, 8, 9 હમણાં જોવાની ટ્રાય કરીએ. જો નિશ્ચય સમ્યક દર્શનની વ્યાખ્યા, પોઈન્ટ નંબર 1, અખંડ પ્રતિમાત્મય અનંત વિજ્ઞાન પરમાત્મ સ્વરૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે આત્મા સમ્યકપણે દેખાય છે, અર્થાત શ્રદ્ધાય છે અને જણાય છે. જો દેખાય છે તો શ્રદ્ધાય છે, શ્રદ્ધાગુણની અપેક્ષા, જણાય છે જ્ઞાનગુણની અપેક્ષા. બરાબર, તેથી સમયસાર જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. નયોના પક્ષપાતને એક છોડીને એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો તે જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે, એવા નામ પામે છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન કાંઈ અનુભવથી જુદા નથી. આ અનુભવ એટલે ચારિત્રની પાછી વાત કરી. બરાબર, અનુભવથી જુદા નથી. ગુજરાતી સમયસર ગાથા 144, ટીકા ભાવાર્થ પાનું 144. આ ટીકામાં એવું કહે છે ને કે ભાઈ જેટલા પણ નય પક્ષપાત છે, બધા નય પક્ષપાતને છોડીને જો સમયસારને આત્મા તરીકે અનુભવો તો ત્યાં સમ્યક દર્શન પ્રગટ થાય છે. નય પક્ષપાત એટલે કે જો આત્મામાં જ્ઞાન ગુણ છે એવો નહીં, આત્મામાં ચારિત્ર ગુણ છે એવો નહીં, એક એક પર્યાયનો નહીં, અથવા તો આ આત્મા ત્રિકાળી છે એવો ત્રિકાળી દ્રવ્યાર્થિક નયનો પણ પક્ષ છોડીને આ આત્માનું સ્વરૂપ આવું છે એમ અભેદ રૂપે અનુભવ કરો. ના, જો ત્યાં સમય સારજી છે તેનો સમયનો અર્થ બીજી ગાથામાં કર્યું, સમય એટલે આત્મા, અને એમાં પણ સાર એટલે શુદ્ધ આત્મા, અને ત્રીજી ગાથામાં એને વિશેષ સમજાવવા માટે ત્યાં કીધું કે સમય એટલે જે પણ પરિણામે છે બધા દ્રવ્ય એટલે ક્ષય છે દ્રવ્ય. એમાં અહીંયા તો આપણે આત્મા સમયસાર એટલે અશુદ્ધ આત્મા, આત્મા પણ નહીં શુદ્ધ આત્મા. આત્મામાં પણ જે ત્રિકાળી શુદ્ધ અંશ છે કે જેવો મારામાં છે એવો સિદ્ધ ભગવાનમાં છે એવો અંશ, એને કહેવાય સમયસર. બરાબર, એની શ્રદ્ધા કરવી એટલે તમને દર્શન ધ્યાનને ચાલે. આ હું આત્મા છું એનું મારું સ્વરૂપ આવું છે કે હું અભેદ દ્રવ્ય છું. જેવી રીતના કે આપણે સોનું લઈએ, સમજો તો સોનું ખરીદવા જઈએ દુકાનમાં તો આપણી નજર ભલે એની ડિઝાઇનો ને એના ઉપર છે, પણ ઇવેન્ચ્યુઅલ આપણી નજર કોના ઉપર છે કે ભાઈ કેટલું કેટલો પદાર્થ હું લઈ જવાનો છું ઘરે, એ અભેદ દ્રષ્ટિ. જ્યારે એ અભેદ કહીએ ત્યારે આપણા એના ડિઝાઇન, એનો શેપ, એનો વેધર વી આર બાઈંગ બંગડી કે હાર કે ગમે તે, એ બધું ઇગ્નોર થઈ જાય. ઇવેન્ચ્યુઅલી કે આપણે કેટલું સોનું ઘરે લઈ જઈએ છીએ. એવી રીતના આ જીવ કઈ પર્યાયમાં છે, એના કેવા ગુણો છે, એ બધું ગૌણ. અને બસ એક હું જીવ છું, બસ આ એક પદાર્થ છે ને, હું જીવ પદાર્થ છું, બસ એ હું છું એની કહેવાય અભેદ. જો આ જે લેવલ છે ને કે હજી આપણે વિચાર કરી રહ્યા છે કે હું આત્મા અભેદ છે, હજી આપણે આ આત્મા જુદો છે, આ શરીર આદિ જુદા છે, શરીર છોડો આ વિકારી પર્યાય આદિ પણ જુદું છે, આ બધું ભેદ પાડી રહ્યા છે, આ બધું તત્વ વિચારના કોઠામાં આવે છે. સમ્યક દર્શન જે આત્માનો અનુભવ છે એની પહેલા આવો તત્વ વિચાર એબ્સોલ્યુટલી નેસેસરી છે. ત્યાં મોક્ષના પ્રકાશકમાં એમ કીધું કે જે ખાલી વાંચે છે એ કઈ સમ્યકને પાત્ર નથી, પણ જે આવો તત્વ વિચાર કરે છે એ જ સમ્યકને લાયક છે. બરાબર, હવે આ બધો જે વિચાર કર્યો ત્યાં પછી મોક્ષના પ્રકાશકમાં જ આગળ કીધું જે પરિશિષ્ટ છે ને રહસ્યપૂર્ણ ચિત્તિ, એમાં કે જે આ આત્માના આવા વિચારથી હજી આગળ વધશે તો હવે બાકી બધું એના થોટ પ્રોસેસમાંથી ઇગ્નોર કરશે, કે હવે ત્યાંથી બધેથી જ્ઞાનને પોતા તરફ શ્રિંક કરીને કે હું આ દ્રવ્ય છું, મારું આવું સ્વરૂપ છે, હું શુદ્ધ છું, બુદ્ધ છું, બધા પરપદાર્થનું વયું છું થોટ પ્રોસેસ. હવે ધીરે ધીરે એને ફર્ધર નેરો ડાઉન કરતા કરતા આ હું શુદ્ધ છું, બુદ્ધ છું એવા વિચાર પણ ધીરે ધીરે બંધ થઈ જશે, અને બસ હું આત્મા છું, આ હું છું, હું છું એવા થોડા વિચાર ચાલશે. પછી એ પણ બંધ થઈને આત્માનો ડાયરેક્ટ એક્સપિરિયન્સ અનુભવ જ થશે. એટલે જે તત્વ વિચારના કોઠામાં, એ થોટ પ્રોસેસના કોઠામાં જે હતો ત્યાંથી અંદર આવતા આવતા એ થોટ પણ બંધ થઈને આત્માના અનુભવ સુધી પહોંચે છે, એ સમય પ્રશ્ન. હા, એ જે પહેલા વિચાર કરતો હતો એવું જ પરિણામ થયું. ત્યાં એવી રીતના કીધું છે કે જેવું તત્વ વિચારમાં પોતાના આત્માને અનુમાન કર્યું હતું કે આવો હશે આત્મા, બસ એવો જ અનુભવ કર્યો, એ અનુભવને કહેવાય સંન્યાસ. હા, અવલોકન એટલે વેરી બ્રોડ મીનિંગ. ના ના ના, ધેન યુ ડોન્ટ હેવ ધેટ. ઇવન બિફોર આજે એ શૂન્યતા જે તમે કહો છો ને, ઓકે, દેટ ઓલ્સો હેઝ અ કોન્ટેક્સ્ચ્યુઅલ મીનિંગ. જેવી રીતના જે આપણા વિચારો ચાલે છે એ જ્ઞાનમાં વિચારોમાં આ જીવ આવો છે, આવો છે, આવો છે એવો નિર્ણય ત્યાં જ થઈ ગયો. હવે ધેન દેર ઇઝ નો ડાઉટ, અને કોઈ જાતના ઊંધા અભિપ્રાય નથી, કોઈ જાતનો સંશય નથી, અને કોઈ જે સંશય વિપર્યાનો જે હશે, ત્રણેય દોષ ત્યાં જ્ઞાનમાં દૂર થયા. બરાબર. એના પછી જ્યાં શુદ્ધ છું, બુદ્ધ છું આદિ વિચાર જે ચાલશે, એના પછી હવે જ્ઞાનના વિકલ્પ એ ડિમિનિટ થઈને બંધ રહે. એટલે જ્ઞાન જે પરિભ્રમણ કરે છે બધે, એ બંધ રહીને એક જે આ આત્મા છે એના અનુભવ પર કેન્દ્રિત થાય છે. એટલે જે પહેલા એટલા બધા ડાઉટ હતા કે આવો આત્મા હશે કે નહીં હોય, આ અનુભવ વખતે કેવી ફિલિંગ આવશે કે નહીં આવે, એ બધું ત્યાંથી દૂર થયું. અને આવો જ છે એવો કોન્ફિડન્સ પહેલા અનુમાનમાં જ આવી ગયો અને પછી એવો જ અનુભવ થયો. જેવી રીતના સમજો આપણે ગુલાબજાંબુ કે કઈ ખાતા હોઈએ, તો ત્યાંથી લીધું ત્યારે બહુ વિકલ્પ છે, મોઢા સુધી લઈ ગયા ત્યારે વિકલ્પ છે, કેવો રસ હશે, ચાસણી ગયેલી હશે કે નહીં હોય કે કેવી હશે. પણ વન યુ એક્સપિરિયન્સ ઇટ ધેન આવો જ છે, દેર ઇઝ નો અધર થોટ. એવું છે અનુભવ. ખ્યાલ આવ્યો? જો આટલો આપણે સેવન્થ ટોપિક પૂરો કરી નાખે, બે લાઈન બાકી છે આપણે, પછી આપણે સ્ટોપ કરીશું. જો આપણે આ પહેલો પોઈન્ટ સેવન્થ નો ફર્સ્ટ વાંચ્યો, સેવન્થ નો સેકન્ડ, આ આત્મસિદ્ધિની ગાથા છે. વર્તેની જ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતિ વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમતી. નિજ સ્વભાવનો અનુભવ જ્યાં વર્તે છે પોતાની લક્ષ્ય પ્રતિ એટલે પોતાની પ્રતિથી કરી, ત્યાં વૃત્તિ વહે નિજ ભાવમાં, એને પરમાર્થે સમજીત કહેવાય છે. પોતાના સ્વભાવની પ્રતિથી જ્ઞાન અને અનુભવ વર્તે અને પોતાના ભાવમાં પોતાની વૃત્તિ વહે, તે પરમાર્થ સમ્યક દર્શન છે. આપણે સાત પોઈન્ટ સુધી વાંચ્યા, આ આઠમું જો નિશ્ચય સમ્યક દર્શનનું ચારિત્રના ભેદ અપેક્ષા એ કથન. આપણે સમ્યક દર્શન ને જ્ઞાનની વાત અહીંયા કરી ને, હમણાં ચારિત્રની વાત કરશો અને પછી એના વિશે થોડા ક્વેશ્ચન એન્ડ આન્સર છે એ વાંચીને આગળ વધશું. પછી વ્યવહાર જીનવાણી શીખલે હે જીનવાણી ભારતી તો નિજ કો દિન રે જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ છે જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો તો વાણી માં સકળ નમો સદા દે તું દો. બોલો જીનવાણી માતનો જય હો, પરમ કૃપાળુ શ્રી ધાનુ દેવનો જય હો, પ્રશમૂર્તિ ભગવતી માતનો જય હો, સત્ય સનાતન દિગંબર જય મનો.